સાધન કામ મોક્ષ કર દ્વારા
ભગવાન પોતાના શ્રીમુખથી પ્રજાજનોની સાથે બેસીને સત્સંગ કરી રહ્યા છે. રાજ દરબારમાં કદાચ કોઈક પંડિત વિદ્વાન કોઈક ઋષિ કોઈ સંત સત્સંગ કરે અને રાજા સાંભળે, પણ અહીંયા રામરાજમાં તો ભગવાન રામ રાજા સ્વયં સત્સંગનો સરસ મજાનો વિષય લઈ અને પ્રજાની સાથે સત્સંગ કરવા બેઠા. એક અદભુત, એક આશ્ચર્યમય, એક પ્રસંગ કહેવાય કે રાજા સ્વયં પોતાની પ્રજાને લઈને સત્સંગ કરવા બેસે, અને એમાં પણ સંયમ સદાચાર ની વાતો કરે તો રાજા કેટલો પ્રભાવશાળી હશે, રાજામાં કેટલું પ્રભુત્વ હશે કે સ્વયં પોતાની જાતને નિયંત્રણમાં રાખી, સંયમમાં રાખી અને પ્રજાને ઉપદેશ આપે કે બડે ભાગ માનુષ્યતનું આ મનુષ્ય શરીર એ સ્વયં ભાગ્યશાળી છે. આ માનવ શરીર જેને પ્રાપ્ત થાય એ જીવ આત્મા એ ચેતના ભાગ્યશાળી, અને અનંત ભાગ્યનો ઉદય થાય ત્યારે આ માનવ શરીર પ્રાપ્ત થાય છે. બડે ભાગ માનુષ્ય તનુ ભાવા. હવે એ ભાગ્ય કેટલા મોટા હશે, કેવા હશે અને કેવા પ્રકારના હશે કે જે ભાગ્ય દ્વારા માત્ર મનુષ્ય શરીર જ પ્રાપ્ત થાય, બીજું નહીં. બાકી તો ભાગ એવા હોય ક્યાંના ક્યાંય કૂટાતા હિયે, ક્યાંય અથડાતા હોય, ક્યાંય દુઃખી થતા. મનુષ્ય શરીર પ્રાપ્ત થયા પછી પણ માણસ ભટકતો ફરતો હોય છે. આટલું મોટું ભાગ્યશાળી અવતાર શરીર પ્રાપ્ત થયું છતાંય કંઈક એવી પરિસ્થિતિને કારણે કે પોતાના સ્વભાવને કારણે માણસ માણસ તરીકે નથી જીવી શકતો, પશુ કરતા પણ હીન જીવન એનું હોય. શરીર માનવનું હોય પણ ગુસ્સો વાઘ ને સિંહ જેવો હોય, ક્રૂર હોય માણસ. માણસ તરીકે જન્મ્યો હોય પણ લુચ્ચા મલોચ્ચો શિયાળને પણ શરમાવે એવો હોય. આખું જીવન વૈતૃ ને બોજ ઉઠાવતો હોય, ગધેડાને શરમાવે એવો માણસ હોય. એ માણસ તરીકે જન્મ્યો પણ એને જીવતા ન આવડે, અને એટલા માટે ભગવાન સ્વયં પોતાના શ્રી વિગ્રહથી કહે છે કે આટલી મોટી મનુષ્ય શરીરની પ્રાપ્ત થયેલી મૂડી એને વેડફી ના મારશો. ઘણા ભાગ્યના ઉદય પછીથી પ્રાપ્ત થયેલું મનુષ્ય શરીર છે. જગત પિતા છે, બાપ કઈક કોઈ પોતાના સંતાનને પુત્રને મૂડી આપીને મોકલે, જા બેટા કંઈક ધંધો વેપાર કરજે અને એમાંથી આગળ વધજે. પણ 5-25-50 વર્ષે દીકરો બધું ખોઈને હાથ ધોઈને ઘેર પાછો આવે તો બાપને કેવું લાગે? આટલું બધું આપ્યું હતું, આટલું સોંપ્યું છતાંય આ નવરો થઈને આવ્યો, બીજું વધારાનું દેવું કરીને આવ્યો. એમ આ જીવાત્માને ભગવાન મનુષ્ય શરીર આપે, બધું વેપાર વેડફી ખોઈ નાખી મૂડીને ભાવ ખોટવી નાખીને પછી પાછો આ જગતના બાપને ઘેર જાય તે ભગવાનને કેવું લાગે? અરે મૂર્ખ, એક પુત્ર તરીકે આ તારા પિતાએ તને આપ્યું તું કમાવા માટે, સુખી થવા માટે, એક આગળ વધવા માટે, અને એને કચરો કરીને ખોટ કરીને ઘુમાવીને અહીંયા પાછો આવ્યો. અને એટલા માટે ભગવાન પોતાના શ્રી મુક્તિ કહે છે બડે ભાગ માનુષ્યતનો. એ રીતે વેડફાવા, ખોટ કરવા અને ગમે તેમ ફેંકી દેવા માટે આ માનવ શરીર નથી આપ્યું, તને આપ્યું છે આગળ વધવા. અને એ મૂડી કેવી છે માનવ શરીરની, ના પુણ્યની, સુર દુર્લભ. દેવોને પણ જલ્દી થી હાથમાં ન આવે. અહીંથી જાજુ કમાવું હોય તો દરિયા પાર જવું પડે, ઘરમાં ને ઘરમાં બેઠા રહીએ તો છે એવા ને એવા રહીએ. તો એને બહાર જવું હોય કમાવા માટે તો એને પણ દુર્લભ થઈ પડે કે નહીં બહાર જઈને કમાઈશું, સુખી થઈશું. એમ આ ચેતનાને, આત્માને મૂડી આપી છે આમ ખૂબ સુખી થવા, સંપન્ન થવા માટે, એમાંથી આ સંસાર સાગરમાંથી પાર ઉતરવા, પાર જવા માટે. સુર દુર્લભ, સામાન્ય માણસને વિઝા મળતા નથી, એમાં કેટલી મહેનત કરવી પડે. તો એમ એવો સુર દુર્લભ જેને મળે એને મળે, નહીતર ઓફિસોમાંથી ધક્કા ખાઈને પાછા આવવું પડે, રિજેક્ટ થવું પડે, અને પછી એમને એમ લમડે હાથ દઈને બેસે. એમ આ મનુષ્ય શરીર પણ પરમાત્મા પાસેથી, આ જગતની અંદરથી નહીં પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે, જન્મ મરણના ફેરામાંથી છૂટવા, પાર સંસાર સાગર પાર ઉતરવા માટેનો આ પાસપોર્ટ, આ વિઝા છે શરીર. સુર દુર્લભ, એ બધાને પાસપોર્ટ નથી મળતો, એ વિઝા બધાને નથી મળતા. એટલા માટે સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. આ મનુષ્ય શરીરના નો કેટલું બધું મહાત્મ્ય છે, કેટલો બધો એની અંદર પ્રભાવ છે મનુષ્ય શરીરનો, કે દેવોને પણ મોઢામાં પાણી આવે આ શરીર અમને મળે તો, ભલે જેવું આપે તેવું આપે, પણ મનુષ્ય શરીર એકવાર તો મળે. એમ દેવો પણ ઝંખતા હોય તો એવું પ્રાપ્ત થયેલું આ માનવ શરીર એ ભાગ્યશાળી જીવાત્માને પ્રાપ્ત થાય છે.